હાથ વાળા ભક્તો, લાલજી મહારાજ આપણને અહિયાં આશીર્વાદ આપી રહ્યા છે, તો લાલજી મહારાજ ને આપણે વિનંતી કરીએ આશીર્વાદ. જય
સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.
આજે ભગવાન શ્રી હરિ ની કૃપાથી બોરીવલી ના આંગણે આજે પાટોત્સવ ની પૂર્વ સંધ્યા ભજન ભક્તિ નો લાભ લઈ રહ્યા છો. જીવનની અંદર ભગવાનને ભજવાની જે ક્ષણ મળે છે એ ખરેખર અમૂલ્ય છે. એ ક્ષણની અંદર ભગવાનના સ્વરૂપ ની અંદર જીવાત્મા પસંદ થઈ જાય છે, અને એવા સંજોગો ની અંદર જો ઉછેરવાની તરફ જીવાત્મા ભાગે તો એ ભગવાન થી દૂર પણ થઈ જાય છે. આપણા સૌભાગ્ય છે કે કળિયુગની અંદર અને આવા દેશકાળની અંદર, અને અત્યારે તો સમાચારોની અંદર સાંભળીએ છીએ કે વરસાદ ને એના તેના બધા મુંબઈની વાતાવરણ પણ અત્યારે બહુ જોખમની અંદર અને એની અંદર આ રીતે છે, એટલે આવા પરિણામની અંદર પણ છતાંય હરિભક્તો જે ખૂબ ઉત્સાહથી અને ભગવાનની અંદર અતૂટ જે શ્રદ્ધા અને વિશ્વાસ છે, એ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે અહીંયા બધા એકત્રિત થયા છો, એ ખરેખર બધા સંતાનને આભારી છું. આપણને ધરમ પૂજ્ય સનાતન ધરમ ગુરુંદર આચાર્ય મહારાજ શ્રી અરવિંદ પ્રસાદજી મહારાજે જે સ્વરૂપો પ્રતિષ્ઠા કરીને અને ભજવા માટે આપેલા છે, મહારાજે વચનામૃતની અંદર આ વાત લખી છે કે અમે પધરાવેલા જે દેવો એની અંદર અમે અખંડ વાત કરીએ છીએ, અને એ જ સિસ્ટમને અનુસરી સીતામંત્રીના મતથી જે સ્વરૂપોની મહારાજ પ્રતિષ્ઠા કરી હોય એમાં પણ પરમાત્માનો અખંડ વાસ રહેલો છે. આ સિદ્ધાંતોને જો આપણે સ્વીકારતા હોઈએ તો અત્યારે આપણી સામે અદ્ભુત બ્રહ્માંડના અધિપતિ હરિકૃષ્ણ મહારાજ ખુદ વિરાજમાન છે એવો આપણને ભાવ ચોક્કસ થાય. આપણી દ્રષ્ટિ જો કેળવીએ અને ભક્તિ કરીને આપણા જીવનને પવિત્ર કરીને આપણે એ સ્થિતિને પામીએ તો અક્ષરધામના દર્શન આપણને આ શ્લોકની અંદર જ આ શરીરના માધ્યમથી થઈ શકે છે. એટલા માટે જ મહારાજે કીધું, અંતરદ્રષ્ટિ કરીને જુઓ અક્ષરધામ ધરાય છે. આપણે એની પાત્રતા કેળવવાની જરૂર છે. આપણે એના માટે આપણી ભક્તિ કરી આપણા જે શરીર છે, આપણું મન છે, આપણો આત્મા છે એને તપવાની જરૂર છે. જેમ અગ્નિની અંદર સોનું તપીને નીકળે છે એમ આપણી ભક્તિ અને તપના યોગ કરીને આપણો આત્મા એ સુવર્ણમય બને અને ભક્તિ અલૌકિક જે કાંતિ એ કાંતિની અંદર આભાની અંદર આપણે એના દર્શન કરી શકીએ અને આપણને એનું સુખ પ્રાપ્ત થાય. આવી શુદ્ધ વાતને આપણે સમજીએ અને આત્મા દિવસે આપણે મૂલ્યાંકન કરીએ કે આપણા જીવનની અંદર કેટલી આપણે પ્રગતિ થઈ છે અને કેટલી આપણે પ્રગતિ કરી શક્યા નથી, તો એ ઉણપને આપણે કરીએ. ભગવાન સ્વામિનાથ આપણને સર્વની ઉપર આપે. આવતીકાલે સવારે પાટોત્સવ પ્રસંગે અમારે ત્યાં ડોંબીવલી, બોરીવલી અને થાણાના સભાની અંદર હજુ રહેવાની ઈચ્છા હતી અને અમે એ પ્રમાણે આયોજન પણ કરેલું, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે દિલ્હી કોર્ટના કામે આવવાનો પ્રસંગ બન્યો, ઉપસ્થિત થઈ શક્યા નથી. પણ હૃદયથી આખો ધરમપુર પરિવાર અમને તમારા પ્રસંગની સાથે છીએ અને એ તમામ પ્રસંગોને ભગવાન ખૂબ સફળ કરે અમારા સારા ધરમપુર પરિવારની શુભકામના છે અને આશીર્વાદ છે. સર્વસ્તને ભગવાન ખૂબ સુખ્યો કરે એવું ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરી અને વિશેષ આશીર્વાદ તમને આપવા અપાતા છે. તો હરિભક્તો ખૂબ ચાલુ થયો, ખૂબ શાંતિ જાળવે.
જે મુક્તિનું સાધન સત્યનું જ્ઞાન અને એની શુદ્ધિ અને વૃદ્ધિ એ પણ સાથે સાથે અમે શરૂ કરેલું છે, અને સત્સંગમાં કઈ પરિસ્થિતિ આવે તો એ સામનો કરવા માટે થઈને અમે કટિબદ્ધ થયા છે. અનિવાર્ય સંજોગોથી અમારી મુલાકાત બહુ જલ્દી શક્તિ નથી, પણ અમે આજે આ પ્રસંગ આવ્યો છે તો એ પ્રસંગે દરેકના ખૂબ આશીર્વાદ. તમે બધા અમારા સત્સંગના પરિવારના સદસ્યો છો, કુટુંબના પરિવારના તમે બધા મેમ્બર છો, તમે અમારા દીકરાઓ છો, અને એ દ્રષ્ટિએ અમને ખૂબ હૃદયના આશીર્વાદ છે. પિતાના સ્થાનેથી, ધર્મના સ્થાનેથી, ભગવાનના પ્રતિનિધિના સ્થાનેથી, અને તમને શાસ્ત્ર માટે સાથે માર્ગે લાવવા માટે ભગવાન દયા આપે અને તમને ખૂબ સુખી એવી હૃદયની ભાવના સાથે હું વિરમું છું. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.
અને ખૂબ રાજી રહેજો એવી દરેકને માતાશ્રી માતુશ્રી અને માતુશ્રી ખાસ કરીને દરેક શ્રીભક્તોને ખૂબ આશીર્વાદ આપવાનો સંદેશો અમને આપ્યો હતો, પણ અમે આજે રૂબરૂ નથી આવી શક્યા, ફોન ઉપર દર્શને એ સંદેશો અમે પાઠવીએ છીએ. એટલે દરેક સત્સંગ સમાજને અમારા સારા ધર્મગુરુના નાના લાલજીના માતુશ્રીના
સદગુરુ નિષ્કોળાન સ્વામી મંદિર નો મહિમા બતાવતા ગઢપુરના મહિમાની વાત કરે છે. ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે પધરાવે અને સર્વ ભક્તોને એમાં રહીને ઘણી વખત મહારાજ દર્શન દીધા અને એવી પ્રતીતિ કરાવે છે. ત્યારે પછી અહીંયા સદગુરુવર્ય નિષ્કોળાને સમી બહુ મોટા મોટા ગઢપુરમાં મહારાજે ઉત્સવ કર્યા છે, પણ એ વાત આગળ નહીં વધારતા ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢના મંદિરના પાયા નાખવાની તૈયારી કરાવે છે, જેમાં બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા છે અને અદભુત મંદિર તૈયાર કરાવી અને સોરઠના સત્સંગને હંમેશા કાયમી વાસ્તે સુખ અને સગવડથી ભગવાન ભજી શકાય એવું ધામ બનાવવાના વાસ્તે મહારાજે સંકલ્પ કર્યો છે. કારણ કે મહારાજ કે ધામ મોટું અને વાળો પછી વળી પાછું નામ મોટું, તીર્થ મોટું, બહુ બધા મનુષ્ય આવે જાય, માટે સોરઠમાં પણ મહારાજ કે મંદિર કરવું છે. ત્યાર પછી મહારાજ એમ કહેવાય છે કે કચ્છનું મંદિર કરવા વાસ્તે સંતોને આજ્ઞા કરીને કચ્છ મંદિરમાં મંદિર કચ્છ દેશમાં ભુજ દેશની વિશે જબરજસ્ત મંદિર કરાયું, નરનારાયણ દેવની સ્થાપના કરી છે. ત્યાર પછી ધોળકા અને છેલ્લે ધોલેરાની પ્રતિષ્ઠાની વાત મહારાજે શેડી છે અને એમાં જે ગ્રંથના લહિયા છે નિષ્કોળાનંદ સ્વામી એમને મહારાજે આજ્ઞા કરી છે, સ્વામી તમે જાઓ અને ધોલેરાનું મંદિર પૂર્ણ કરો, જેને કરીને એ સાઈડના જે ભક્તો છે એ સર્વે સુખ્યા હતા. અને એ સભામાં એમ કહેવાય છે કે પૂંજાભાઈ બેઠેલા, મહારાજે વાત કરી, તરત એ વાતને સ્વીકારી લીધી. મહારાજને કે મહારાજ આપ જો અમારા ગામમાં મંદિર કરાવતા હો ને તો મારી જે કાંઈ સંપત્તિ જે કાંઈ મારી મિલકત છે એ આજથી આ મંદિરમાં હું કૃષ્ણાર્પણ કરું છું. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ નોંધ લેશે કે પૂંજાભાઈ ખરેખર ભગવાનના એકાંતિક ભક્ત, એમણે જે કાંઈ પોતાની મિલકત જે કાંઈ હતું એ ભગવાન સ્વામિનારાયણના વચને એ તમામ એ ભગવાન સ્વામિનારાયણના એ ધોલેરા મંદિરમાં સમર્પિત કરી અને એમ કહેવાય છે સરસ મજાનું મંદિર તૈયાર કરાવડાવી અને મદન મોહનજી મહારાજની ત્યાં પ્રતિષ્ઠા કરી છે. નાનો દેશ છે મહારાજ, કે દેહાભિમાની હોય અને દેશમાં સુખ નહીં આવે, એમાં તો જે ત્યાગ વૈરાગી યુક્ત હશે મહારાજ કે એવા જ સંત ત્યાં રહેશે. અને એ વાત આપણને જણાય છે કે નિષ્કોળાનંદ સ્વામીનો ત્યાગ વૈરાગ, તો સ્વામી એ સ્થાન પસંદ કર્યું. સ્વામી કે દેશ બહુ નાનો છે, હે નીરસ છે, બહુ રસ મળે નહીં, છતાં પણ નિષ્કોળાનંદ સ્વામી બહુ ભાવથી મહારાજને આજ્ઞા શિરોધાર્ય કરી અને ત્યાં જઈને જબરજસ્ત મંદિર કર્યું. હવે મહારાજે બીજો સંકલ્પ પૂરો કરવાના વાસ્તે તૈયારી કરી છે. આપ સબંધે સંત સબંધે વર્ણિ સંબંધે સોય સાંખ્ય યોગી સતસંગે સબંધે શ્રેય પામ્યા સહુ કોય મંદિર મૂર્તિ ને સબંધે કર કલ્યાણ ના ઉપાય એ માહેલો પ્રસંગ પા પ્રાણી ને થાય તો ભવ દુખ જાય જેમ અન જેમ અનધન આપી આપણું કરે કંગાલ ને કોટી રાજ એમ સમાજ દયા જીવને એવું આશ્ચર્ય સરખું આજ. જબરજસ્ત મહારાજે મંદિરો કર્યા છે. સાંખ યોગી સત્સંગી સંત સંન્યાસી એ સર્વના સંબંધે ભગવાને કલ્યાણનો રાહ શરૂ કર્યો છે. વળતું મહારાજે એવો વિચારમાં એમ મહારાજ વિચારી રહ્યા છે કે આ બધું જે કઈ કર્યું છે એ આજ હજી એમનેમ છે, અમે ગયા પછી આ બધાના ધણી કોણ, એ વિચાર ઉપર મહારાજ સ્થિર થયા છે. મહારાજે વળતો વિચાર કર્યો, મોટા મોટા મંદિર, મોટી મોટી જાયગાઓ, આ બધા સંતો અત્યારે શિવા પૂજામાં છે, બ્રહ્મચારીઓ શિવા પૂજામાં, પણ એ બધા તો મમત્વ વિનાના, કારણ કે વૈરાગી પુરુષો, એને ખાતે કઈ હોય નહીં, એને બીજી કઈ પડી હોય નહીં, જે ઘર બાર કુટુંબ પરિવાર છોડીને આવ્યા છે એને સહજ હૃદયમાં ત્યાગની ભાવના પડી હોય અને આવડી મોટી જાયગાઓ આ જે કાંઈ છે એ નકરા ત્યાગ વૈરાગ્ય હાલે નહીં. અને ત્યારે વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ એ વાત ઉપર અત્યારે સ્થિર થયા છે કે આના કોઈ ધણી કરું. મંદિર હોય, મિલકત હોય, જાયગાય હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, હરિભક્ત હોય, એ બધાના ધણી મહારાજ નક્કી કરી રહ્યા છે કે જેને આપણે હમણાં સાંભળ્યા. ભગવાન સ્વામિનારાયણના મતે, ભગવાન સ્વામિના સિદ્ધાંત અનુસાર સર્વ કોઈના જો ધણી હોય તો આચાર્ય મહારાજ શ્રી છે. ભગવાન સ્વામિનારાયણ અહીંયા એ વાતને લખે છે કે સ્વામીના શબ્દમાં સાંભળીએ.
મમત વિના, મમત વિના મંદિર કેમ રહેશે રે, વાત બંધાય કેમ બેસશે રે.
મહારાજ વિચારે છે,
હે મમત વિના મંદિર કેમ રહેશે રે, હે વાત બંધાય કેમ બેસશે રે. હે જે ત્યાગે છે તેયા ધન તણા રે, દેહ સુખ થી નિરાશી ઘણા રે. હે જે ત્યાગે છે તેયા ધન તણા રે, દેહ સુખ થી નિરાશી ઘણા રે. હે તેણે નહીં જળવાય જાગ્ય રે, હે નથી વાત એ બનવા લાગ્ય રે. હે માટે એના કરું એક ધણી રે, તો એ રાખે ખબર એની ઘણી રે. હે માટે એના કરું એક ધણી રે, તો રાખે ખબર એની ઘણી રે.
મહારાજ આ વિચાર ઉપર મહારાજ કે આ બધું ધણી વગેરે રહે નહીં, સામાન્યપણે હરિભગત એના ઘરના માલિક તરીકે જો ન હોય તો એની મિલકતે વેડફાઈ જતી હોય તો આવડો મોટો અમારો બહોળો સત્સંગ જેમાં હજારો ત્યાગી છે, લાખો ગ્રહસ્થ છે, મોટા મોટા મંદિરો, મોટી મોટી જાયગાઓ, કેટલી મિલકત સંપત્તિ, આ બધાના ધણી વગેરે કેમ રહેશે? માટે મહારાજે એ વિચારો પર સ્થિર થઈ ધણી નિમવાનું નક્કી કર્યું છે. સંતોની સભા ભરાઈને બેઠી છે અને એ વખતે મહારાજે સંતોને વાત કરી, સંતો આમાંથી કોઈ સંત એવા તૈયાર થાવ તો આના અમે એને માલિક બનાવીએ. અમારા ગયા આ મૃત્યુલોક છે મહારાજ, કે આમાં તો હર કોઈ અવતારો આવીને ગયા છે, તો અમારે પણ જવું છે. અમે અહીંયા કઈ સ્થિર રહેવા માટે આવ્યા નથી. માટે સંતો અહીંથી અમારે જવું છે, તો આના ધણી તમારામાંથી કોઈક તૈયાર થાવ. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કહેશે, મહારાજ આ અમારી હાથની વાત નથી. આટલી બધી તમે જે કહો છો કે જે મમત્વ વિના આ બધું કેમ રહેશે, અને અમે જો અહમ ને મમત્વમાં જો જાશું તો મહારાજ અમારો ત્યાગીનો ધર્મ લોપાશે. માટે મહારાજ આ ત્યાગીની કોઈ વાત નથી કે આ સમાજને, આ મંદિરની, આ જાયગાને પોતાની કરીને એને આગળ વધારી શકે. માટે મહારાજ આના તો તમે કોઈ ગોતો, અને તમે જે વિચારો તમે કયો એને બેસાડીએ, અને એ કરતા જો અમને પૂછતા હોય તો મહારાજ આને યોગ્ય તો આપનું ધર્મ કુળ છે, એ વિના મહારાજ આ ભારને કોઈ વહન કરવા માટે સમર્થ નથી. અને ભક્તજનો આજ આપણે એ સમજી શકીએ છીએ કે ભારને વહન કરવો એ બીજાની કોઈની તાકાત નથી, એ ધર્મકુળ સિવાય આ ભારને ભક્તો કોઈ વહન ન કરી શકે. સામાન્ય માણસ તમે વિચારો, કાંઈ ઘરની કાંઈ માથાકૂટ ન હોય, થોડુંક અમથું કાંઈક દુઃખ આવે ને તો સંતોને અનુભવ હોય, રડી પડે ને કેટલી પ્રાર્થના કરે, સ્વામી કે દયા કરો, છોકરો હરખો હાલતો નથી, આમ છે તેમ છે, હોય ખાલી બે જ માણસનો પ્રસંગ હોય, કાંઈ ન હોય, છતાં પણ એ કેટલો ટેન્શનમાં આવી જાય ને રોઈ પડે ને કેટલું કરે. ને આવડો મોટો સત્સંગ ને એનો ભાર સહન કરવો કોની તાકાત છે? એ તો જેને નસમાં ભગવાન સ્વામિનારાયણનું ખૂન વહેતું હોય ને, જેને જેના હૃદયમાં ભગવાન વસેલા હોય ને, એ સિવાય કોઈ આ ધર્મકુળ સિવાય ભક્તજનો આ ભાર વહન ન કરી શકે. શ્રીજી મહારાજ સંતોના કહેવાથી જ્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું, મહારાજ એના ધણી તો એક ધર્મકુળના તમે જે નિર્ણય કરો, તમે જે નક્કી કરો એ જ કરી શકે, બાકી ત્યાગીની કોઈની મહારાજ તાકાત નથી કે આ વહન કરી શકે. અને ત્યારે ભક્તજનો સર્વાના મતે મહારાજે નક્કી કર્યું છે મહારાજ કહે તો અમારા મોટા ભાઈ રામ પ્રતાપજી, નાના ભાઈ ઈચ્છારામજી, એમના બે દીકરાને અમે અમારી રીતે નક્કી કરીએ છીએ. એને અમે અમારા દત્ત પુત્ર લઈ અને સારા સંપ્રદાયને ધણી કરવા માંગીએ છીએ. બધા સંતોએ હા પાડી મહારાજના સુરમાં સુર મેળાવી મહારાજને કહે છે, મહારાજ અમે તો તમારા દાસ, અમે તમારા સેવક, આપ અમને પૂછો છો એ તમારી મોટબ છે, બાકી અમને ન પૂછો તો આ સમગ્ર સંપ્રદાયને ધણી તમે છો. અને હકીકત છે ને, બાપ જે મિલકત નો ધણી હોય, બાજુવાળાને કોઈને પૂછ્યા કોને મિલકત હોંપવી, દીકરાને જ હોંપે ને, તો એમ સંતો મહારાજને કહે છે, સમગ્ર સંપ્રદાયને ધણી તમે છો, આપ જેને સોંપો એ અમારા માટે શિરોધાર્ય, ચાહે તેને સોંપો. ત્યારે ભક્તજનો મહારાજના કહેવાથી સંતો એ વાતને સ્વીકારી લીધી કે મહારાજ ધર્મ કુળો જ અહીંયા શોભશે અને એ જ આ ભારને વહન કરી શકશે. ત્યારે વાલા ભક્તજનો રામ પ્રતાપજી મહારાજના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજ, ઈચ્છારામજી મહારાજના દીકરા રઘુવીરજી મહારાજ, બેને મહારાજે દત્તપુત્ર કરી અને પોતાના હાથે મહારાજે રાજતિલક કરી અને સંતો ભક્તોને કીધું છે, આ બે તમારા હાથથી ગુરુ છે. દેખાવમાં બહુ નાના છે. રઘુવીરજી મહારાજની ઉંમર એ વખતે એમ કહેવાય છે 14 વર્ષની હતી. કેટલા વર્ષની? 14 વર્ષની ઉંમરે રઘુવીરજી મહારાજને મહારાજે આચાર્ય પદ સોંપ્યું છે. મહારાજ કે બહુ દેખાવમાં નાના છે, પણ આની મોટપ એ તો આગળ ખબર પડશે. ખૂબ ભક્તજનો મહારાજ મહિમા ગાય, મહારાજે બંને એ આચાર્ય મહારાજને આરતી ઉતારી છે, બેને દેશ સોંપી દીધા, દેશ વિભાગનો લેખ મહારાજે કરી દીધો છે. બંને આચાર્યને બે નિયમ બાંધ્યા છે કે તમે એકબીજાના દેશમાં જાઓ તો એકબીજા આચાર્યની મંજૂરી લઈને જાઓ. અને ભક્તજનો સંતોને અનુભવશે. આચાર્ય મહારાજ જ્યારે ભુજના એમ કહેવાય છે પેલો ભૂકંપ વખતે ગયેલા, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ માથે પાક ધારણ કરી એમનેમ ગયેલા, ભુજના મહંત સ્વામી બધા સંતોએ બહુ સારું સ્વાગત કરી મહારાજને પાસે બેઠાને વાત કરતા હતા કે બાપજી તમે પાક ધારણ કરીને કેમ ન આવ્યા, આચાર્ય મહારાજ છો તો પાક ધારણ કરવા માટે તમે યોગ્ય છો, એમ અમારા ભુજ દેશમાં પાક ધારણ કરીને કેમ ન આવ્યા. આચાર્ય મહારાજ છે એમ કે સંતો આજ હું એક સત્સંગી તરીકે આવ્યો છું, આચાર્ય પદ મને ભગવાન સ્વામી દક્ષિણ દેશમાં આપ્યું છે અને આ ઉત્તર દેશ છે, આ ઉત્તર દેશમાં હું પાક ધારણ કરી ન આવી શકું, મને ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા આડી આવે છે. એ તો આજ્ઞા જેને નડતી ન હોય એમને આવે, બાકી હું તો ભગવાન સ્વામિનારાયણ નો આચાર્ય છું અને મારા થકી ભગવાન સ્વામિનારાયણ અનેકને ધર્મ પળાવા છે, અને હું જો મહારાજની આજ્ઞા લોપી અને પાક ધારણ કરીને આચાર્યની અદાથી આવું ને તો ભગવાન સ્વામિનારાયણની કલમ લોપાય, અને ભગવાન સ્વામિનારાયણની કલમ લોપાય ને તો એ સંતો મને મંજૂર નથી. અને એ વખતે એ ભુજના મહંત સ્વામી, જોકે અત્યારે ધામમાં જતા રહ્યા, પણ એ વખતના જે સંતો એને આમાંથી કોઈ સત્સંગી પૂછજો, ભુજના મહંત સ્વામીને આંખમાં આહુડા આવી જાય, ગજબની ધર્મ નિષ્ઠા છે. ભગવાન સ્વામિનારાયણના વચને જેને આ દેહને સમર્પણ કર્યો છે એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજે ત્યાં સંતોને એમ કીધેલું કે હું આજ સત્સંગી તરીકે આવ્યો છું. વાલા ભક્તજનો કહેવાનો, મહારાજનો જે આદેશ અજેન્દ્ર પ્રસાદજી મહારાજે સારધાર પોતાના જીવનમાં વીણ્યો છે, તો એ આચાર્ય મહારાજને ભગવાન સ્વામિનારાયણે જે કાંઈ નિયમો આપ્યા છે, દેશ વિભાગનો લેખ કરીને મહારાજ આપ્યો છે કે આવી રીતે તમે રહેજો, તમારા સત્સંગીઓને તમે દીક્ષા આપજો, તમારા સત્સંગી સંતોને તમે સાધુ દીક્ષા આપજો, એને ગુરુ મંત્ર કહેજો, દક્ષિણ વિભાગના દેશને દક્ષિણ વિભાગમાં રહેવું, ઉત્તર દેશના વિભાગના આચાર્ય મહારાજને ઉત્તર દેશમાં રહેવું. એમાં બહુ ઊંડાણથી મહારાજ ગયા છે. સત્સંગીઓની જે કાંઈ આવેક જાવક હોય એમાંય મહારાજે એમાં ફોલ્ટ કરીને કહેતા વિસ્તારથી લખ્યું છે, ક્યારેક વાંચજો દેશ વિભાગનું લેખ. બે આચાર્ય મહારાજને મહારાજ બહુ સ્પષ્ટ રીતે મહારાજે સમજાવ્યું છે કે દક્ષિણ દેશના વિભાગના કોઈ સત્સંગી હોય અને એ અમદાવાદ દેશમાં જાય અને ત્યાં કાંઈ જે કમાય, ધંધો કરે, મિલકત કાંઈ ભેગી કરે, કમાય, તો એનો 10મો 20મો ભાગ તો એના આચાર્યશ્રીને જ આપવો, એમ ભલે કદાચ આઈનો વતનનો હોય, દક્ષિણ ઉત્તર દેશમાં ગયો હોય, અમદાવાદ દેશમાં ગયો હોય, તો મહારાજ કે ત્યાં ધંધો કરી કમાણેલ મિલકત મહારાજ કે એ દેશમાં રાખવી, અને અમદાવાદ દેશનો સત્સંગી કદાચ આ દક્ષિણ દેશમાં આવ્યો હોય તો એ આ દેશમાં રહીને જો કમાણ્યો હોય ને એનો 10મો 20મો ભાગ આપવો હોય તો મહારાજ કે દક્ષિણ વિભાગના દેવ અને આચાર્યને જ આપવો. કયો બહુ મહારાજે સ્પષ્ટતા કરી છે દેશ વિભાગમાં લેખમાં, જોકે સમય નથી, નેત્ર એમાં ઊંડા ઉતરત. કહેવાનું વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણને આજ્ઞાન શિરોધાર્ય કરી અને બંને આચાર્ય મહારાજશ્રી સત્સંગના એક હેમ ખેમ ને નેમ ને પૂરી કરવા મહારાજની આજ્ઞા પાળવાને વાસ્તે કટિબદ્ધ થયા છે. દક્ષિણ દેશમાં રઘુવીરજી મહારાજ વિરાજે છે અને ઉત્તર દેશમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ વિરાજે છે. એના પરિવારમાં ઉત્તરોત્તર પેઢી દર પેઢી જે જે મહારાજની આજ્ઞા અનુસાર આચાર્ય થાય છે. તો મહારાજે એનો મહિમા ગાયો છે. મહારાજ કે આચાર્ય શ્રીને જે કોઈ માનશે, પૂજશે, નમશે, એની સર્વ ક્રિયાને એને મહારાજ કે સર્વ ભાવને હું પૂર્ણ કરીશ. અને ઇતિહાસ ભક્તો આપણા સંપ્રદાયની સાક્ષી પૂરે છે. વેળાવદર ગામના એમ કહેવાય છે રૂડા પટેલ હતા મહારાજ વખતમાં. મહારાજ વખતથી સત્સંગી. મહારાજ એક વખત એ ગાડું બળદ લાવેલા મહારાજને ગાડામાં બેસાડ્યા. મહારાજ બળદને જોયા, મહારાજ બહુ રાજી થયા રૂડા પટેલને કે રૂડા પટેલ આવા સરસ બળદ તમારે છે? તો કે હા મહારાજ, અમારી ખેતી બહુ એકે સારી, ગામમાં મારું નામ છે એમ, મને નબળા બળદ ફાવે નહીં. મહારાજ કે આવા જ બળદ એકે અમને ગમે છે, ક્યાંય હોય ધ્યાનમાં રાખજો, આવાનો બળદ એમ, આવા શિંગડે પૂછડે હાલ ચાલ બધી રીતે આવો આવા બળદ હોય ને તો અમારે જોતા છે. રૂડા પટેલ મહારાજને કે મહારાજ એવા હશે ધ્યાનમાં રાખશું. મહારાજ કે પણ આવા જો મર મને રૂડા પટેલ સમજી શક્યા નહીં કે આવા જ બીજા હોય. એ આ જ ટૂંકમાં મહારાજ માંગણી કરી પણ રૂડા પટેલ વાત સમજી શક્યા નહીં. પછી મહારાજ ધામમાં જતા રહ્યા. પછી રૂડા પટેલને લાઈટ થઈ. ઘણી વખત હરિભક્ત મોટી મોટી લાઈટ થતી હોય. આ મહારાજે બળદ માંગ્યા એમ કીધું કે આવા જ, એટલે મહારાજ આ બળદની જ માંગણી કરતા હોય એમ. પછી તો સમય જતો રહ્યો તો મહારાજ હતા નહીં. એમ કહેવાય છે ગઢપુર ગોપાળાનંદ સ્વામી આવેલા ને એની પાસે જઈને વાત કરી કે સ્વામી મને અત્યારે હૃદયમાં સુખ નથી આવતું. કેમ? તો કે મહારાજે મારી પાસે બળદની માંગણી કરી પણ હું અભાગ્યો એ વખતે સમજી ન શક્યો એમ. પુરુષોત્તમ નારાયણ બળદ માગતા હું એક બળદ આપી ન શક્યો. અને ત્યારે રઘુવી ગોપાળાનંદ સ્વામી એમ કહેશે કે રૂડા પટેલ આજ મહારાજે જતા રહ્યા છે પણ એના સ્થાન ઉપર એના દત્તપુત્રને બેસાડતા ગયા છે. તમારે જો હજી એ સુખ લેવાની ઈચ્છા હોય ને તો એ બે બળદ રઘુવીરજી મહારાજને આપો, ભગવાન સ્વામિનારાયણને બળદ મળી જશે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે રૂડા પટેલ બે પોતાના બળદ લાવી રઘુવીરજી મહારાજને એમ કહેશે કે બાપજી આ બળદ હું તમને કૃષ્ણાર્પણ કરું છું. અને એ વખતે એમ કહેવાય છે કે અહીંયા બરોબર મહારાજ રઘુવીરજી મહારાજને બળદ અર્પણ કર્યા, આ બાજુ એમ કહેવાય છે એ છોકરો એનો ખેતરે જતો હતો અને એ વખતે મહારાજે એના બળદમાં એના ગાડાના બળદ જોડાયેલા છે ને એના ગાડામાં બેઠા હોય. મહારાજ ત્યાં રસ્તે નીકળે અને છોકરાને કહેશે કે છોકરા ક્યાં છે તારા બાપા? તો કે મારા બાપો તે કે ગઢપુર જશે બળદ આપવા. અને કહેજે તારા બાપને કે મને બળદ મળી જાય. બોલો રઘુવીરજી મહારાજને બળદ આપેલા. અહીંયા બળદ અહીંયા અર્પણ કરે અને અક્ષરધામમાં એ ભગવાન સ્વામિનારાયણ બળદને સ્વીકારે. કયો એક ભરવાડ હતો, ભરવાડ સમજા, એને હાથમાં કડિયાળી લાકડી, ગઢપુર દર્શન કરવા ગયો. ને એમ કહેવાય છે બધા હરિભક્તોને હારે રઘુવીરજી મહારાજ બરોબર એ વખતે હાજરમાં. અને એમ કહેવાય છે કડિયાળી ભરવાડ હોય ને લાકડી બહુ વાલી હોય, કારણ કે લાકડીનો એનો ધંધો વ્યવસાય. અને લાકડી બહુ સરસ મજાની રાખેલી, લાકડી બહુ એને વાલી. હરિભક્તો બધા લાઈન સર રઘુવીરજી મહારાજ કે આચાર્ય મહારાજ એટલે સહુ પોતપોતાની ભાવના પ્રમાણે કોઈ ભેટ મૂકે, કોઈ સામગ્રી, કોઈ ધોતી ઓઢાડે, એમ બધા અર્પણ કરતા. આની પાસે બીજા બિચાર પાસે કાંઈ નહીં, એક કડિયાળી લાકડી. પછી હરિભક્તોને કે તમે મને લાવ્યા પણ તમે કોઈ કાંઈ મને કીધું નહીં કે રઘુવીરજી મહારાજને ક્યાંક ધરવું હોય તો ક્યાંક લેલે ભેટ માટે, મારી પાસે કાંઈ નથી, મારે હું ધરવું, મારે હું એને અર્પણ કરવું. ત્યારે હરિભગત કે કાંઈ ન હોય તો આ લાકડી આપી દે એમ. તો કે હા. અને એ ભરવાડે એમ કહેવાય છે કે રઘુવીરજી મહારાજને લાકડી અર્પણ કરીએ અને એ ભરવાડનો દેહ પીડ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ લાકડી લઈને આવ્યા તેડવા. બોલો સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે કે લાકડી દેખાડીને રઘુવીરજી મહારાજને આપેલી લાકડી એ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ગ્રહણ કરેલી. અને એમ કહે છે ભરવાડ આ બેશ વિમાનમાં આ લાકડીને મેં અક્ષરધામમાં સ્વીકારે છે. મારા આચાર્યને જે કોઈ અર્પણ કરે છે હું અક્ષરધામમાં હથો હથ ગ્રહણ કરું છું. ભક્તજનો એક વાત બહુ સ્પષ્ટ છે. એક વખતનો પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ નિત્યાનંદ સ્વામી આદિક સુરતમાં ગયેલા. એ વખતે અર્ધેશ્વરજીની હાજરી અને સભામાં દરરોજ સત્સંગ કથા વાર્તા થાય. અર્ધેશ્વરજી દરરોજ સભામાં કથા વાર્તા સાંભળવા આવે. ગોપાળાનંદ સ્વામીને દંડવત, પેલા મહારાજ દંડવત કરે, પછી ગોપાળાનંદ સ્વામીને દંડવત કરે અને પછી રઘુવીરજી મહારાજને પગે લાગી નીચે બેસી જાય. નિત્યાનંદ સ્વામી સમજે ભગવાન સ્વામિનારાયણના સ્થાને રઘુવીરજી મહારાજ છે. ભલે 14 વર્ષની જ ઉંમર છે પણ સ્થાન તો ભગવાન સ્વામિનારાયણનું ને. ઉંમર થી કોઈ ભક્તજનો નાતી જ્ઞાતી ઉંમર થી કોઈ મતલબ નથી, સ્થાન થી મતલબ છે. ગમે એવો માણસ હોય પણ ભક્તો ગાદીએ બેસે ને એ રાજા ગણાય પ્રજાનો. ભગવાન સ્વામિનારાયણના સ્થાને રઘુવીરજી મહારાજ ભલે એની ઉંમર નાની છે પણ હકીકત તો ગોપાળાનંદ સ્વામીને દંડવત કરે ના નહીં એમ પણ રઘુવીરજી મહારાજને દંડવત કરવા જોઈએ. અર્ધે શરજીને આ વિવેક નથી એમ ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી ક્યાંક કરો, આ અર્ધે શરજી બહુ મોટો અવિવેક કરે છે સભામાં. એમ કાલ સવારે સભામાં જે કાંઈ થાય ને એ વાત પ્રસિદ્ધ થઈ જાય, સિદ્ધ થઈ જાય એમ. ગોપાળાનંદ સ્વામી કહે પણ હું સમજું છું પણ મારે એને કેમ કેવું, મોટું માણસ સીધો ડાયરેક્ટ કહેવાથી સમજે નહીં, અવળું પડે તો મુલગો જાય. ત્યારે ગોપાળાનંદ સ્વામીને કહે સ્વામી તમે તો સમર્થ છો. નિત્યાનંદ સ્વામી કહે છે હે યોગી પુરુષ આપ ધારો એ કરવા સમર્થ છો, એને સમજાવો એટલે કાંઈ મોટી વાત નથી, કાંઈક એવો ઉપાય કરો કે જેને કરીને અર્ધે શરજીને આંખ ખુલી જાય. શ્રીજી મહારાજને દંડવત કર્યા પછી આચાર્ય મહારાજ વિરાજમાન હોય તો બીજા નંબરે એનું સ્થાન છે તો એને દંડવત કરવા જોઈએ, એ આંખ વિવેકની ખુલે એવું કંઈક કરો. અને એ બીજી સભામાં એમ કહેવાય છે શાંતાનંદ સ્વામી બેઠા હતા, અર્ધે શેરજી આવ્યા મહારાજને દંડવત કરીને જે રઘુ ગોપાળાનંદ સ્વામી દંડવત કરવા જાય છે એ જ વખતે શાંતાનંદ સ્વામી પ્રદક્ષિણા ફરતા હશે એટલે સમાધિ કરાવી ગોપાળાનંદ સ્વામી, અને સમાધિમાં પડ્યા એટલે સીધા પડે એટલે અર્ધે શેરજી જોયું કે સ્વામી પડી ગયા એમ. ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી કે કાંઈ નહીં એ સમાધિ થઈ છે. બે સંતો એ બાવડું પકડે અને એમ કહેવાય છે બાજુના રૂમમાં હુવાડી દીધા. એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા, અર્ધે શરજી દરરોજ નિત્યક્રમ પ્રમાણે બધા સંતોને પગે લાગીને જ્યાં એ રૂમમાં દર્શન કરીને આવ્યા. પછી ગોપાળાનંદ સ્વામીને કહે સ્વામી પેલા સ્વામી ત્રણ દિવસ થયા સમાધિમાં છે તો બિચારાને જગાડો ન હવે. ગોપાળાનંદ સ્વામી કહે છે અર્ધે શરજી મારી શક્તિની એ વાત નથી, મારી શક્તિ સમાધિ કરાવી શકે પણ સમાધિ તોડાવી શકે એવી મારી શક્તિ નથી. ત્યારે અર્ધેશ્વરજી કહે છે સ્વામી આપની શક્તિ જો ત્યાં ટૂંકી પડતી હોય તો આ બ્રહ્માંડમાં બીજો કોણ એવો હશે આપથી શક્તિશાળી કે સમાધિ છોડાવી શકે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી અર્ધેશ્વરજીને એમ કહે છે પેલું જે સ્વરૂપ દેખાય છે ને બહુ નાનું એવું એ સ્વરૂપમાં તાકાત છે. હું કહો છો સ્વામી તો કે હા એ રઘુવીરજી ઓલો બાળક રઘુવીરજી એ સમાધિ છોડાવી શકતે. ગોપાળાનંદ સ્વામી કે હા એને તમે વિનંતી કરો એ જગાડે ને તો જાગે, બાકી મારી શક્તિ છે એને સમાધિ કરાવી શકું પણ સમાધિ ઉતારી ન શકું. અને એ વખતે અર્ધે શરજી રઘુજી મહારાજને જઈને પ્રાર્થના કરે છે કે બાપજી પેલા સાધુ ત્રણ દિવસથી સૂતા છે ખાધા પીધા વિનાના, સમાધિમાંથી જાગે એવો કંઈક ઉપાય કરો ને. રઘુવીરજી મહારાજને સંભાળીને એમ કહેવાય છે કે હાથ પાડ્યો શાંતાનંદ સ્વામી, ઓ શાંતાનંદ સ્વામી. અને એ જ વખતે એમ કહેવાય છે શાંતાનંદ સ્વામી ઉભા થયા અને મહારાજને દંડવત કરીને રઘુવીરજી મહારાજને મેંડા દંડવત કરવા. અર્ધેશ્વરજી જોઈ રહ્યા કે આ ગોપાળાનંદ સ્વામીને દંડવત કરતા નથી ને પેલા રઘુવીરજી મહારાજને કેમ દંડવત કરે છે. રઘુવીરજી મહારાજને દંડવત કરતા હતા ને સ્વામી પાસે જઈને અર્ધેશ્વરજી કહે છે સ્વામી આનું કારણ શું. સ્વામી કે મને કાંઈ ખબર નથી, એ શાંતાનંદ સ્વામીને પૂછો. શાંતાનંદ સ્વામી દંડવત કરી રહ્યા એટલે એને પૂછે છે સ્વામી તમે રઘુવીરજી મહારાજને કેમ દંડવત કરો છો. અને ત્યારે ભક્તો શાંતાનંદ સ્વામી એમ કહેશે કે અર્ધેશ્વરજી હું તમને શું કહું કે આ જે રઘુવીરજી છે ને એ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના ખોળામાં રમે છે એવા મેં ત્રણ દિવસ સુધી એના સતત દર્શન કરીને આવ્યો છું, જે આજ આ પાટ ઉપર બેઠેલા દેખાય છે બહુ નાના પણ ભગવાન સ્વામિનારાયણના ખોળામાં સતત રમે છે. ભક્તજનો ત્યારે અર્ધેશ્વરજીને આંખ ખુલી કે ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે એનો કેટલો મહિમા છે. બહુ બહુ ભાલા ભક્તજનો મહારાજે મહિમા ગાયો છે, એવા અદભુત ચરિત્ર ભક્તજનો એ વાત ઉપરથી ભક્તજનો આપણને ફલિત થાય છે કે જેણે જેણે ભગવાન સ્વામિનારાયણના એ આચાર્યની સેવા છે ને દર્શન કર્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એનું આ વખતે અક્ષરધામમાં ભલે અહીંયા કાંઈ કર્યું ન હોય તો અક્ષરધામનું એ નક્કી છે એવી એની ભક્તજનો મોટાય છે એની એ દયા છે. માટે મહારાજ કહે છે માટે સહુ ધર્મ કુળ માનજો સહુ કરજો એની સેવા અન્ય જન જેવા એહ નહીં એ છે જાણજો મોટા દેવ. દેખાય મનુષ્યાકાર પણ મહારાજના શબ્દો છે નિષ્કોળાને સ્વામીનો એક પણ શબ્દ નથી ભક્તજનો સમજવામાં ભૂલ નહીં કરશો. સ્વામી તો ખાલી લહિયા તરીકે બેઠા છે બાકી બોલનારા પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ કહે છે મોટા દેવ સમજો અને ભક્તજનો ગોપાળાનંદ સ્વામીને વાતોનો જેને અભ્યાસ હશે એને ભક્તો ખ્યાલ આવશે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં એમ લખે, ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી એની મૂર્તિઓ અને એને સ્થાપેલા જે આચાર્ય મહારાજ એમાં અવતાર જેટલું દૈવત્વ મૂક્યું છે. સ્વામીને વાતોનો જેને અભ્યાસ હોય અને સ્વામીના વચનમાં જેને વિશ્વાસ હોય એ આ વાતને સ્વીકારજો. સ્વામી બોલે છે કે ભગવાન સ્વામિનારાયણે એને સ્થાપેલા જે સ્વરૂપો દેવો અને એને સ્થાપેલા જે આચાર્ય મહારાજ ની પરંપરામાં જે કોઈ હોય તે એમાં ભગવાન સ્વામિનારાયણે અવતાર જેટલું દૈવત મૂકું છે. બોલો, આ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણનો કહેલો મહિમા છે. એવા ભગવાન સ્વામિનારાયણના સ્થાન ઉપર વિરાજમાન ભગવાન સ્વામિનારાયણના એ આચાર્ય મહારાજ, એનો મહિમા ભક્તો જેટલો સમજીએ એટલો ઓછો છે. રઘુવીર અયોધ્યા ગોપાળાનંદ વાતમાં એક વાત બીજી પણ દ્રઢ કરેલી છે. પ્રથમ પ્રકરણની લગભગ ભૂલતો ન હોય તો આઠમી કંઈક વાત છે. અને સ્વામીએ સમગ્ર સત્સંગીઓને સંબોધન કરીને એમ કીધું છે કે કોઈ સાધુ, કોઈ સાધુ દેવની સેવા કરતા હરિભગતને અને આચાર્ય મહારાજની સેવા કરતા હરિભગતને પાછો પાડીને એમ કે હવે ત્યાં ક્યાં જરૂર છે, દેવને ક્યાં ખોટશે અને આચાર્યના ઘરમાં ક્યાં તાણ છે, એ લાખો પતિ ને કરોડોપતિ છે ન્યા દેવાની ક્યાં જરૂર છે, અહીંયા ક્યાંક વાપર નહીં એમ કહી સ્વામી કે એની સેવા કરતો જે હરિભગત ને પાછો પાડે છે એ સાધુ ને સ્વામીના શબ્દોમાં કે અક્ષરધામમાં જતા બહુ વિલંબ થઈ જશે, બહુ સ્વામી કે શેટું પડી જશે, બહુ અંતર પડી જશે, એને સત્સંગના નોરની સમજણ નથી આવી શબ્દ મૂકો છે. એ સાધુને સ્વામીના શબ્દ છે, સત્સંગના નોરની સમજણ નથી આવી, એને કલ્યાણના માર્ગમાં બહુ ફેર પડી જાય. સ્વામીએ દ્રષ્ટાંત દીધું કે જેમ કોઈ એક સમુદ્રના કાંઠેથી બે વહાણ એક સાથે છૂટે એમાં એક વહાણનો જે ખેવટ્યો સેજ એક વહાણના જે મુખા મોઢાને સેજ ફેરવે તો સામે કાંઠે નીકળતા નીકળતા સ્વામી કે એમાં બહુ મોટું અંતર પડી જશે. એમાં આચાર્ય મહારાજની સેવા કરતા હરિભગતને કોઈ સાધુ મરોડે તો એ સમજો કે નાવના સુકાનને મરોડાવો તુલ્ય છે, એને અક્ષરધામમાં જતા જતા વચ્ચે બહુ અંતર પડી જશે. માટે સ્વામી કે ભલા થઈને આ વ્યવહાર કોઈ કરશો નહીં, જે કાંઈ એને એને અર્થે આપે છે સ્વામિનારાયણને આપે એમ સમજો. આચાર્ય મહારાજને આપ્યું છે એ ભગવાન સ્વામિનારાયણને મળ્યું છે એવા ઇતિહાસો ભક્તજનો ખૂબ પડ્યા છે. તો એને કરીને ભક્તજનો મોક્ષ છે. ભક્તો વાત બહુ બહુ સમજા જેવી છે, જીવનો ઉતારા જેવી છે અને આ સમયને અત્યારે બરોબર લાગુ પડે એવી છે. માટે ભલા થઈને કોઈ ભક્ત એ બાબતથી વંચિત નહીં રહેશો. ધર્મ કુળને ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ પોતાનું માન્યું છે ત્યારે મહારાજે એક સુંદર વાત કરી છે, ભલા થઈ અને કોઈ એને દબાવશો નહીં. હે વિદ્યા ગુણ બુદ્ધિને બળે રે, એને દબાવવા નહીં કોઈ પળે રે. હા, તો મહેનત પુરુષાર્થ કરે બુદ્ધિ બળ આવે તો ભલા થઈ. હે રાગી ત્યાગી ને કવિ હોય રે તો એને માનજો સહુ કોઈ રે. પોતાની ગમે એટલી સામર્થ્ય શક્તિ હે વાત વાંચાળતા ગમે તે હોય પણ મહારાજની આજ્ઞા છે તમે ઈ કે એમ કરજો, જેમ વાળે એ તેમ, જેમ એ વાળે તેમ વળજો રે, એના કામ કાજમાં ભળજો રે, એને રાજી રાખશે જે જન રે, તેણે અમને કર્યાશે પ્રસન્ન રે. હે એને જે એના કામ કાજ એની વ્યવહારમાં તમે ભળજો, આ આપણને આજ્ઞા છો. ત્યાગી ગૃહ બે ને જ્યાં જરૂર પડે ત્યાં એની હારે ઉભા રહેજો. ભક્તજનો આજનો પ્રસંગ જયારે મહારાજ લાલજી મહારાજ આપણને કીધું કે અમે આવી શકતા નથી, તો હકીકત જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય એ રાજી થાય, ભલે એ ત્યાં બેઠા અમારા ઉપર રાજી છે ને એટલું જોવે. અહીંયા આવીને ગમે પર્યાણે આવવું જ જોઈએ ને આવા પ્રસંગમાં ન આવે ને આમ કરે તેમ કરે, એને ભક્તજનો ભગવાનનો મહિમા છે જ. આચાર્ય મહારાજનો મહિમા ક્યાંથી હોય, એના રાજી પે રાજી રે, એના કામમાં ભળવાનું કીધું ને એને આપણા કામમાં ભેળવા કરો કયો, એને મહારાજના શબ્દો છે, એ જેમ વાળે તેમ વળજો, જેમ કે એમ કરજો. વાલા ભક્તજનો મહારાજ બોલે છે અમે એમાં એ છે અમ માઈ રે, બરાબર સમજો, એ અમે એમાં મહારાજ કે અમે આચાર્યને વિશે છીએ એ છે અમ માઈ રે, એ પાછા અમારામાં છે એમ સમજો સહુ બાય ભાઈ રે. ભાઈ ભાઈ બધાને આ વાત સમજવાની છે, એથી અમે અળગા ન રહીએ રે, એમાં રહીને દર્શન દઈએ રે, એમાં રહીને મહારાજ કે અમે દર્શન દેશું, એનાથી એક પળ પણ અળગા નહીં રહીએ. અને ભક્તજનો જો એનાથી અળગા ભગવાન રહીને તો આ ભાર સહન જ ન થાય, આ બધું ટેન્શન એ તો લાલજી મહારાજ નજીકમાં જે ગયેલા હોય એ જાણે, એની માથે જે વજન એની માથે એ કેટલા સરળ ને કેટલા સહજથી બધાનું રાખવું, એને ત્યાગીનું રાખવું ને ગ્રહસ્થનું રાખવું, અનેક પ્રશ્ન ત્યાં ઉભા થાય, પ્રશ્ન સમાજનું રાખવું, લોકનું રાખવું, વ્યવહારનું રાખવું, કુટુંબનું રાખવું, પરિવારનું રાખવું, કયો હવે તો બીજો વ્યવસાય ને કોર્ટનું રાખવું, વકીલોનું રાખવું, ન્યાયાધીશનું રાખવું, બોલો એ તો એ સહન કરે ભગવાન સ્વામિનારાયણ એમાં રહ્યા છે માટે સહન થાય, બાકી કોઈની તાકાત નથી. માટે મહારાજ કે એને પૂજે હું પૂજાણો રે, હે એને કોઈ પૂજશે એને કોઈ માનશે, હે એ મને માની રહ્યો છે મને પૂજી રહ્યો છે એમ સમજ્યો, તે તો જરૂર જન મન જાણો રે, એને કોઈ પૂજા કરીને સેવશે મહારાજ કે જરૂર મહારાજ કે અમને પૂજે, ન વાદ વિવાદ કરે વદને રે, યેશુ બોલશો માં કોઈ દને રે, એની આરે વાદ વિવાદમાં કદી નહીં પડશો. સ્વામિનારાયણની શિક્ષા પત્રીમાં પણ આજ્ઞા છે વાદ વિવાદ ન કરો, વાદ વિવાદની જે ભક્તો ના પડતા હોય ભગવાન એની સાથે વેણ ઉપર વેણ લાવવાની ના પાડતા હોય, આટલી હદે જવાય કેમ, એની વાત ઉપર વાત આણી રે, કદી વધશો માં મુખે વાણી રે, જેમ કે મહા બાપજી એમ મહારાજ કે કરજો, એની વાણી ઉપર વાણી ભલા થઈ લાવશો માં, કાજે અમારે ઠેકાણે એ છે રે, તે તો પ્રવીણ હોય પ્રીછે રે, એ અમારા સ્થાન ઉપર છે. ગજબનો મહારાજ મહિમા ગાયો છે ધર્મકુળનો. માટે વાલા ભક્તજનો આપણે સૌ કોઈએ મહારાજની આજ્ઞા છે, આપણે કોઈ એની ઉપર ઉપકાર કરીએ છીએ એવું નહીં સમજશો કે આપણે ધર્મકુળને રાખીએ છીએ ને એનું અત્યારે આમ છે, એ સ્વામિનારાયણને રાજી કરવા હોય એની વાત છે, અને ભગવાનને રાજી કરવા માટે ભક્તજનો એને સેવવા એની વાત માનવી એ કે એમ કરવું એને રાજી કરવા માટે, બાકી આપણે કોઈની ઉપર ઉપકાર કરતા નથી, નહીતર આપણને એનું પાછું માન હોય કયો, એ તો અમે એમ. વાલા ભક્તજનો બહુ બહુ વાતો નિષ્કુળાન સામે લખી છે, એ કલમ મેં કીધું એમ પેલો પ્રકાર લખ્યો નો અટકી, બીજો પ્રકાર લખ્યો નો અટકી, ત્રીજો પ્રકાર લખી નો અટકી, ચાર ચાર પ્રકાર સુધી સામી આ ધર્મકુળ નો મહિમા ગાયો છે, કેટલો એને હૃદયમાં ભારો ભારે મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નો 80 વર્ષનો સંકલ્પ, 80 વર્ષે કેવો સંકલ્પ ખબર, આધારાન સ્વામી ગ્રંથમાં લખ્યું, એ વિચાર કરે કે મારે રઘુવીરજી મહારાજને જેમ ભગવાન સ્વામિનારાયણને ગામડે ગામડે ઓળખાવા છે એમ મારે રઘુવીરજી મહારાજને ગામડે ગામડે ઓળખાવા છે. નિત્યાનંદ સ્વામી કહે છે, સ્વામી હવે તમે વૃદ્ધ થયા, હું એક યુવાન સંતનો, નવયુવાન સંત જે સંકલ્પ કરે એવા તમે 80 વર્ષે સંકલ્પ કરો. નિત્યાનંદ સ્વામીના શબ્દ, મુક્તાનંદ સ્વામી કહે, ન કરું, ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે, ભગવાન સ્વામિનારાયણને ઓળખાવાથી જેટલું ફળ એટલું એના આચાર્યને ઓળખાવાથી ફળ છે, માટે સંકલ્પ કરું છું. મુક્તાનંદ સ્વામી ભક્તજનો એવી વાતો બહુ ગજબ ગજબની આ સંપ્રદાયમાં બની છે, અને નિત્યાનંદ સ્વામી માથે લીધું કે સ્વામી તમે જો રાજી હો તો એ સંકલ્પ હું પૂરો કરીશ એમ. વાલા ભક્તજનો આચાર્ય મહારાજને ઓળખાવો, કે મહારાજ એક છેલ્લે શબ્દ એ પણ લેખો છે, મહારાજ કે કોઈ એવું નહીં સમજો કે અમે આચાર્યની ઓળખાણ કરાવીએ છીએ, એ મહારાજ કહે છે અમારી ઓળખાણ કરાવો છો ને અમે એમાં રહીને કાર્ય કરવાના છીએ, એટલે એમ તમે સમજો કે અમારી ઓળખાણ કરાવો છો. અને ભક્તજનો આચાર્ય મહારાજની કેટલી પૂજા પ્રતિષ્ઠા, લાલજી મહારાજને કેટલા હાર સન્માન માન મોટપ રૂપ બધી રીતે સંતો ભક્તો દંડવત, સદા પણ એક વસ્તુ આપણને દેખાય કે એનામાં સહેજ માન ન થતું, બોલો નહીતર પાંચ ગોપાલસિંહ વાત લખ્યું પાંચ માનવા માંડે ને કે તમે તો ભગવાન જેવા છો, હા ખરેખર તમારા ભગવાન જેવા ગુણ છે તો મનાય જાય, બધા કેસ કઈ ખોટું થોડું હોય હોવ તો હોવ એમ થઈ જાય, ગંડવા આલે ગોપાળાન સ્વામી ના શબ્દ, પણ આજ આખો સંપ્રદાય માને પૂજે સેવે કેટલું કરે છતાં પણ રંજ માત્ર એને એમ ન થાય કે હું ક્યાંક છું, એની વાતમાં તમને સહજ દેખાશે એમ કે અમે તો ભગવાનના દાસ છીએ, અમે ભગવાનના સેવક છીએ, એના અમેલિયા છીએ. તો એવી રીતે વાલા ભક્તજીનો ગજબનો મહિમા છે. પણ અહીંયા આપણે સંતો પધાર્યા છે તો વાલા ભક્તજીનો સંતોને સાંભળવા છે, તો ટૂંકમાં એ જે મહિમા નિષ્કુળાન સ્વામી ગાયો છે એ મહારાજનો ગાયેલો છે એમ સમજીને આપણે સૌ કોઈ હૃદયમાં ધારવો તો વાલા ભક્તજીનો મહારાજ આપણા પર બહુ બહુ રાજી થાય.